أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. આપણી ચર્ચા સૂરત ઉલ કયામા ઉપર ચાલી રહી છે, જે કુરાન મજીદનો 75th સૂરા છે. સૂરાનું નામ જ બતાવી આપે છે કે આ સૂરા કયામા ઉપર ચર્ચા કરે છે. એ દિવસ કે જે દિવસે બધાનો હિસાબ લેવામાં આવશે. કયામા આ સૂરાનું મેઇન થીમ છે, અને એની વચમાં ચાર આયતો છે કે જે એક માઇનર થીમને એક્સપ્લેન કરે છે, અને તે કુરાનના બારામાં છે કે આપણે આખરી પૈગંબરનું જે મેસેજ છે તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી નાઝિલ થયું છે, જે આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કર્યા. હવે આજે આપણે આ સૂરાની આગળની આયતો તરફ નજર કરીએ. આયા નંબર 20માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, કલ્લા બલ તુહિબ્બુન અલ આજિલા. હરગિઝ નહીં, તમે લોકો આ દુનિયાની જિંદગીને ઘણી જ પસંદ કરો છો. વ તઝરૂન અલ આખિરા, અને આખિરાને ભૂલી ગયા છો. વુજૂહુન યૌમૈઝિન નાદિરા, તે દિવસે અમુક ચહેરાઓ ચમકતા હશે. ઇલા રબ્બિહા નાદિરા, એના પોતાના પરવરદિગારની નિયમતો તરફ એકી નજરે જોતા હશે. વવુજૂહુન યૌમૈઝિન બાસિરા, અને કેટલાક ચહેરાઓ તે દિવસે ગમગીન હશે. તઝુન્નુ અન યુફઅલ બિહા ફાખિરા, અને એ વિચાર કરતા હશે કે સ્પાઇન બ્રેકિંગ, એટલે કે આપણા પછવાડે પીઠનો જે હાડકું છે એ તૂટી જશે એવી મુસીબત તેમના ઉપર પડશે એનો વિચાર કરતા હશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે એ જ થીમ જે આ સૂરાની શરૂઆતમાં ડિસ્કસ કર્યા હતા તેના ઉપર હવે વધુ માહિતી આપે છે. હવે ઊંડાણમાં જઈએ છીએ, અને એ સવાલ હતો કે લોકો શા માટે કયામત ઉપર ઈમાન નથી લાવતા. આ સૂરા મક્કામાં નાઝિલ થયું હતું અને હજુ ઇસ્લામની શરૂઆત હતી. આ આયતો એ સવાલ સાથે કનેક્ટ થાય છે કે મક્કાના મુશ્રિકોને એ સમજ નહોતી પડતી કે લોકોના શરીરના હાડકા સડી ગયા હોય, દૂર થઈ ગયા હોય, તેને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાછા કેમ જીવતા કરશે. અને આપણે પહેલાંની આયતોમાં જોયા કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ સવાલનો જવાબ પણ આપે છે કે અમે તમારી આંગળીઓને પણ પાછી બનાવી શકીએ છીએ, અને તેના ટેરવા, તેના ટીપ્સ કે જે શરીરના સૌથી સોફ્ટ પાર્ટ્સ છે, મુલાયમ પાર્ટ્સ છે, તેને પણ ફરી અમે આકાર આપી શકીએ છીએ. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ પણ સમજાવે છે કે ખરી રીતે તમને તેની વ્યાધિ નથી કે અલ્લાહ ફરીથી બધાને કેવી રીતે જીવતા કરશે. તમને તો કયામત નથી જોઈતી, કારણ કે દુનિયાની જિંદગી તમને ઘણી જ પસંદ છે, અને તમને છૂટ જોઈએ છે કે તમે કંઈ પણ કરી શકો, સારું કે ખરાબ. અને કયામત છે તે તમારા માટે એક જાતનું બેરિયર બની જશે, અને જો તમે તેના ઉપર ઈમાન લઈ આવો તો તમને છૂટ નહીં મળે આ દુનિયામાં તમને કોઈ પણ જાતનું કામ કરવા માટે. તો આ વર્ષ 2021 એકચ્યુઅલી આ થીમનું કન્ટિન્યુએશન છે. અલ્લાહ કહે છે, કલ્લા બલ તુહિબ્બુન અલ આજિલા, પણ હકીકતમાં તમે આ દુનિયાની જિંદગી સાથે મોહબ્બત કરો છો. વતઝરૂન અલ આખિરા, અને આખિરાને ભૂલી ગયા છો. અલ આજિલા આ શબ્દ અજલ ઉપરથી આવે છે. દાખલા તરીકે આપણે જમાનાના ઇમામ માટે કહીએ છીએ અજલ અલ્લાહુ ફરજા, અથવા કહીએ છીએ અલ અજલ અલ અજલ, એટલે આપણે આ બનાવને આગળ લઈ આવવા માંગીએ છીએ. અલ આખિરા એટલે છેલ્લું, ધ ફાઇનલ વન. અહીં અલ આખિરા એટલે દુનિયાની જિંદગી પછીની જિંદગી. શા માટે લોકોને દુનિયાની જિંદગી પસંદ છે? જેમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયતમાં કહે છે યુહિબ્બુન અલ આજિલા, આ બધું દુનિયાની મોહબ્બત થકી છે. આપણા માસુમીનનો કોલ છે કે હુબ્બુ દુનિયા રસુલ ખતાયા, આ દુનિયાની મોહબ્બત થકી બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. એનું અર્થ એમ નથી કે ઇસ્લામ કહે છે આ દુનિયા સાથે મોહબ્બત નહીં કરો. ઇટ ઇઝ જસ્ટ અ મેટર ઓફ પર્સ્પેક્ટિવ. એટલું બધું દુનિયાની લજ્જતોમાં નહીં ખોવાઈ જાઓ કે તમે આખેરાને ભૂલી જાઓ. આ દુનિયા સાથે મોહબ્બત કરો, અલ્લાહએ તમારા માટે જ પૈદા કરી છે. એક શખ્સ ઇમામ જાફર સાદિક અલ ઇસ્લામ પાસે આવે છે. તે સૂફી હોય છે કે જેઓ આ દુનિયાને શન કરે છે. તે જ્યારે ઇમામ પાસે આવે છે તો ઇમામ જોઈએ છે કે ઇમામને જોઈએ છે કે ઇમામ સારા કપડાં પહેર્યા હોય છે. એના લિબાસનું જે મટીરિયલ હોય છે તે બહુ જ સારી ક્વોલિટીનું હોય છે. એ કમેન્ટ કરે છે ઇમામને કે કેમ તમે આટલા કિંમતી કપડાં પહેરો છો, તમારા બાપદાદાઓ રસૂલે ખુદા અને ઇમામ અલી ઘણા જ સિમ્પલ કપડાં પહેરતા હતા અને ઘણી જ સાદી રીતે જિંદગી ગુજારતા હતા. ઇમામ તરત જ સમજી ગયા કે આ માણસ મારી પાસે શીખવા નથી આવ્યો, તેનો મકસદ છે મને નીચા પાડવાનો. પણ જ્યારે કોઈ આવો સવાલ કરે તો તેનો જવાબ પણ એવો જ હોય. ઇમામ તે સૂફીને પૂછે છે કે તને કોણે કીધું કે આ દુનિયાની જે નેમતો છે તે ફક્ત આ દુનિયાના ગુનેહગારો માટે જ છે? આ જવાબ સાંભળી અને તે સૂફી તો ચાલ્યો ગયો, પણ ઇમામના જે કમ્પેનિયન્સ ત્યાં બેઠા હતા તેઓએ આ વાતચીતને ચાલુ રાખી. એ સૂફીનો સવાલ હજી હવામાં લટકે છે. એ લોકો કહે છે અમને તેનો સુટેબલ રિસ્પોન્સ જોઈએ છે. ત્યારે ઇમામ જવાબ આપે છે કે આ સૂફી કન્ફ્યુઝડ માણસ છે. જ્યારે એ સવાલ આવે કે કઈ જાતના કપડાં કોમના લીડર્સ પહેરે, તે તો ત્યારના સંજોગો અને ત્યારના વાતાવરણ ઉપર નભે છે. રસૂલુલ્લાહ અને અમીરુલ મોમિનીન જ્યારે ધ નોર્મલ સ્ટાન્ડર્ડ હતું એ વખતનો, એ સિમ્પ્લિસિટી હતી. ત્યારે લોકોના ત્યાંના લીડર્સ પણ એવી જ રીતે ડ્રેસઅપ કરતા. આપણું આજે જે સંજોગ છે, આપણું જે વાતાવરણ છે, આપણું જે એટમોસ્ફિયર છે, ઇમામ કહે છે તે જમાનો હવેનો જમાનો છે કે જેમાં મુસલમાનો ઘણા જ આગળ આવી ગયા છે. તો હું એવા કપડાં પહેરું છું કે જે આજના જમાનાને શોભે છે. ત્યારનો વખત જુદો હતો. એ જમાનામાં જો હું હોત તો તેઓની જેમ હું પણ સિમ્પલ કપડાં પહેર્યો હોત, અને એ લોકો પણ જો મારા જમાનામાં હોત તો તેઓ પણ આ જ કપડાં પહેર્યા હોત જે આજે હું પહેર્યો છું. પણ આ દુનિયા સાથેનું જે લગાવ છે, જે એટેચમેન્ટ છે, તે આપણને આંધળું બનાવે છે કે ઇન્સાન આખેરાને ભૂલી જાય છે. એક વખત એક શખ્સ ઇમામ હુસૈન અલ ઇસ્લામ પાસે આવે છે અને કહે છે કે ઇમામ હસન અલ ઇસ્લામ પાસે આવે છે અને કહે છે કે હું મોતથી બહુ ડરું છું, મને એવું કંઈ શીખવાડો કે મોતનો ખોફ મારા દિલમાંથી નીકળી જાય. તો ઇમામ એને જવાબ આપે છે કે તારી પાસે અલ્લાએ દીધેલી ઘણી જ દોલત છે, પણ એ દોલતમાંથી તું આખરા માટે કંઈ નથી મોકલ્યો. જો તું તારું માલ સખાવત કર, હાજતમંદોને મદદ કરવા માટે વાપર, તારા સગાવાલાઓને મદદ કરવા માટે વાપર્યો હોત, અને આ તને એ તો ખબર છે કે આ તારો જે માલ છે, આ તારી જે દોલત છે, એ જો તું આખેરા માટે વાપરીશ તો એ વસ્તુ આખેરામાં તારી વાત જોશે. જો તું તારી મિલકતને ભૂખ્યા જરૂરતમંદોને મદદ કરવા માટે વાપર, કોઈ મસ્જિદ કે સ્કૂલને બાંધકામમાં વાપર, તો તારી માટે તું જોઈશ કે મોત એટલું ખોફનાક નહીં હોય જેટલું તું હમણાં ડરે છે. તને ડર એટલે જ છે કે તું આખેરામાં જવા માટે કોઈ તૈયારી નથી કર્યો. એટલે આ દુનિયાનો માલ, આ બંગલા આપણા માટે હરામ નથી, પણ એનું પર્સ્પેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે. જો આ દુનિયામાં રહી અને આખેરાની ખેતી કરશું તો મોત એટલું ખોફનાક નહીં બને. આખેરાને બનાવવા માટે જે વસ્તુ ખપશે તે તને દુનિયામાંથી જ મળશે. કલ્લા બલ તુહિબ્બુનલ આજિલા, જ્યારે તમને આ દુનિયાની આંધળી મોહબ્બત હશે તો આ દુનિયા તમને આંધળી બનાવી નાખશે. આખેરાનો ખ્યાલ પણ નહીં આવે. જ્યારે વાતોમાં કોઈ કહેશે કે કયામતનો દિવસ આવશે તો આપણે તરત જવાબ દેશું કે કયામત કોણે જોઈ છે, આ બધી વાતો છે, આ હિસાબ કિતાબ વર્ષો થયા સાંભળીએ છીએ, ક્યાં કાંઈ થયું છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે કયામતના દિવસે બે મોટા ગ્રુપ્સમાં લોકો વેચાઈ જશે, ડિવાઈડ થઈ જશે. એક ગ્રુપ હશે એ લોકોનો કે જેઓના ચહેરા ચમકતા હશે, હેપી અને ફ્રેશ દેખાતા હશે. વુજુહુન યૌમઈઝિન નાઝિરા, એ લોકો ખુશ હશે અને અલ્લાહની નિઅમાની, અલ્લાહના અજરની વાટ જોતા હશે. ઇલા રબ્બિહા નાઝિરા, તેઓ તેઓના રબ તરફ જોઈ રહ્યા છે. આનો અર્થ એમ નથી થતું કે તેઓ અલ્લાહ તરફ જોઈ રહ્યા છે, કારણ કે અલ્લાહ કોઈ ફિઝિકલ એન્ટિટી નથી, પણ એ લોકો અલ્લાહ તરફથી રહેમા અને નિઅમાની વાત જોઈ રહ્યા છે. આયત નંબર 103 સૂરા 6માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, લા તુદરિકુહુલ અબસ્વારુ વહુવા યુદરિકુલ અબસ્વાર વહુવા લતીફુલ ખબીર. આંખો તેને નહીં જોઈ શકે, પણ અલ્લાહ લોકોની નજરોને સમજી શકશે. તે ઘણો જ જાણનાર અને અંદરની વસ્તુઓને સમજનાર છે. હવે આપણે એ કયામતના દિવસના જે માણસો હશે એ લોકોના સેકન્ડ ગ્રુપ તરફ જોઈએ. આયત નંબર 24માં કહે છે, વવુજુહુન યૌમઈઝિન બાસિરા. બાસિરાનો અર્થ થાય છે ગમગીન અને ગુસ્સો તેઓના ચહેરા ઉપર હશે. તઝુન્નુ અન યુફઅલા બિહા ફાખિરા, અને એ લોકોને ખબર છે કે તેઓ ઉપર એવો અઝાબ હશે કે તેઓની સ્પાઇન તૂટી જશે, તેઓનું પછવાડેનું જે હાડકું છે એ તૂટી જશે. જ્યારે આપણે આ દુનિયાની મોહબ્બતની વાત કરીએ છીએ તો ઇમામ અલી અલીસ્લામ નહજુલ બલાગામાં ફરમાવે છે, દુનિયા સાથે કોઈ તકલીફ નથી. મન અપ્સરા બિહા બસરતુહુ વ મન અપ્સરા ઇલૈહા આમતુહુ. આ અમત હો, જે કોઈ દુનિયાની અંદર જુએ છે તો તે દિલની આંખોથી જોઈ શકે છે, પણ જો કોઈ દુનિયાને બહારથી જુએ છે એટલે દુનિયા તરફ જુએ છે તો દુનિયા એને આંધળી કરી નાખે છે. આનું અર્થ શું થયું? દુનિયા આપણને વાપરવા માટે છે, પણ તે દુનિયાને તમારો મકસદ નહીં બનાવો, તમારું ફાઇનલ ગોલ નહીં બનાવો, એ તમને છેતરી જશે. કેટલા લોકો આપણાથી પહેલાં અહીં આવી ગયા, તેઓને જોઈને આપણે શીખીએ. કેટલા એવા બનાવો બની ગયા, કેટલા ઇવેન્ટ્સ બન્યા, કેટલી આફતો આવી, આ બધું દુનિયામાં થઈ રહ્યું છે. બહારનો દેખાવ છે એ આપણે છેતરી જાય છે. દુનિયાની લક્ઝરી જોઈને આપણે ખોવાઈ જઈએ છીએ. મોડર્ન ટેકનોલોજી આપણે અંજાવી નાખે છે. ઇમામ અલી અલ ઇસ્લામ કહે છે કે ઉપર ઉપરથી નહીં જુઓ, અંદરથી જુઓ. ફિરઔન જેવા પાવરફુલ બાદશાહ પસાર થઈ ગયા, આખી દુનિયાની દોલત તેના પગ નીચે હતી, એની પાસે લશ્કર હતું, બધું હતું, લોકો એને ખુદા સમજીને એની ઇબાદત કરતા હતા. એ લોકોને કહેતો, અના રબ્બુકુમુલ આલા, હું તમારો ઘણો જ શક્તિશાળી અને મોટો પરવરદિગાર છું. એનું શું થયું? તમે આજે કૈરોના મ્યુઝિયમમાં જાઓ અને ફિરઓનના મમ્મીને જુઓ. ફક્ત જુઓ નહીં, બહારથી એની અંદર જુઓ. આ ફિરઓનનું બેકગ્રાઉન્ડ શું હતું? એનું સ્ટેટસ શું હતું? એની પાસે કેટલી દોલત હતી? એની પાસે કેટલું પાવર હતું? અને આજે એનો અંજામ શું આવ્યો? આ હકીકત ઇમામ અલી અલેસલામ આપણને સમજાવવા માગે છે કે દુનિયા ખરાબ નથી, એને ફક્ત બહારથી નહીં જુઓ, અંદરથી જુઓ અને એમાંથી લેસન્સ મેળવો. આજુબાજુ શું થઈ રહ્યું છે, હમણાંના બનાવો તરફ નજર કરો અને એના ઉપર ઊંડો વિચાર કરો. દુનિયાને ગણકારી નહીં નાખો, દુનિયાને શન નહીં કરો, પણ એને રાઈટ વેમાં ઇસ્તેમાલ કરો. તમે દુનિયા સાથે મોહબ્બત કરી શકો છો, પણ એટલો ખ્યાલ કરજો કે આ મોહબ્બત તમને આખિરાથી આંધરી ન કરી નાખે. એક હું આર્ટિકલ વાંચી હતી, તેમાં બે માખીની એ લેખક વાત કરે છે કે બે જાતની માખી છે આ દુનિયામાં. એક માખી એ ફ્લાય કે જે ખાંડ ઉપર બેસે છે, શુગર ઉપર, અને બીજી માખી છે કે જે મધ ઉપર બેસે છે. બંને માખીઓ પોતપોતાના ન્યુટ્રિશન માટે, પોતાના ખાવાનું માટે શોધમાં છે. જે માખી ખાંડ ઉપર બેસે છે તે ત્યાં બેસીને પોતાને જેટલું ખપશે એટલું તે લઈ લેશે અને પછી તે માખી ત્યાંથી સહેલાઈથી ઉડી જશે જ્યારે તેની જરૂરિયાત પૂરી થઈ જશે. પણ જે મધ ઉપર જે માખી બેસે છે તે તેને જેટલું ખપશે તેટલું ચૂસે છે, પણ એ માખી વિચાર નથી કરતી કે તે મધમાં ઊંડી ઉતરતી જ જાય છે અને ત્યાં ચોટી જશે. આપણું સંબંધ દુનિયા સાથે એ માખી જેવું હોવું જોઈએ કે જે ખાંડ ઉપર બેસે, શેર થઈ જાય તો ઉડી જાય. અહીં મોત આસાન થઈ જાય છે ને શખ્સ જે શખ્સ તે શખ્સ માટે કે જેણે આખેરા માટે તૈયારી કરી લીધી છે, તેણે જે મોકલાવી દીધું છે આગળ તે તેની વાટ જોશે. પણ જો બધું આપણે અહીં દુનિયામાં જ રાખશું, બધું સુખ આપણે આ દુનિયા પાસેથી જ માંગશું, બધી મિલકત પાવર સ્ટેટસ અહીં જ રાખશું અને એ દુનિયા તરફ જઈ રહ્યા છો કે જેની માટે આપ તમે કંઈ પણ ન મોકલો, જ્યારે મોત આવશે તો તમને હકીકતમાં ભારે લાગશે, ત્યારે મરવાનો ડર પણ આવી જશે. કારણ કે દુનિયાની દોલત તો તમારો સાથ છોડી દેશે ત્યારે. એટલે જ્યારે આપણા ઇમામ અલી અલેસલામ કે ઇમામ હુસૈન અલેસલામ કે એના દીકરાઓ, એના જવાન દીકરા અલી અકબર તરફ નજર કરશું, જ્યારે તેઓ કહે કે અમને પરવા નથી મોત અમારી ઉપર આવે કે અમે મોત તરફ જઈએ, શા માટે? કારણ કે તેઓ તૈયાર જ છે, દે આર પ્રિપેર્ડ. આપણે શું ધારીએ છીએ કે હમણાં હું એટલી બિઝી છું, આ બધી મારી ઉપર જવાબદારી છે, ઇન્શાલ્લાહ જ્યારે રિટાયર થઈશ ને ત્યારે આખેરાની તૈયારી કરીશ. પહેલાં તો કોઈ ગેરંટી નથી કે આપણે ત્યાં સુધી જીવતા હશું. આપણા રિટાયરમેન્ટના દિવસો જોશું. આપણે આ દુનિયામાં ડે ટુ ડે કામ કરીએ, આજનું કામ આજે જ પૂરું કરીએ તો શું થશે? તે શખ્સ મોતથી નહીં ડરે. એટલે આ આયતમાં અલ્લાહ કહે છે, એ ગ્રુપના લોકો ખુશ હશે કે જેઓએ આ દુનિયામાં રહી અને આખેરાની તૈયારી કરી. એક વખત એક શખ્સ જેનું નામ હફ્સ ઇમામ જાફર સાદિક અલેસલામ પાસે આવે છે અને મોતના બારામાં જ ડિસ્કસ કરે છે, શા માટે અમુક લોકો મોતથી ડરે છે અને અમુક લોકો તૈયાર જ છે? ઇમામ જવાબ આપે છે કે જો આ દુનિયામાં તું જે હલાલ રીતે કમાયો છે તેનું તને કયામતના દિવસે હિસાબ દેવાનો છે. અને જો તું હરામ રીતે કમાવ્યો હોઈશ તો તેનું અસાબ છે. અને જો ગ્રે એરિયા, જ્યાં તું શ્યોર નથી કે આ હલાલ છે કે હરામ, તો તેના બારામાં પણ તને પૂછવામાં આવશે. ઇમામ જવાબ આપે છે કે તું દુનિયાને ઇસ્તેમાલ કર પણ મૈતા માફક. તો એ શખ્સ ઇમામને પૂછે છે કે આ મૈતા શું છે? તો ઇમામ કહે છે કે આ મૈતા એક જાનવરનું શરીર છે કે જે હલાલ રીતે ઝબા નથી થયું, પણ એવો કોઈ દિવસ ટાઈમ આવે કે તમારી તમે ક્યાંક સફરમાં નીકળ્યા હોય હો અને તમે રસ્તો ભૂલી ગયા અને તમારી સ્થિતિ મોત અને હયાતની વચ્ચે હોય, કારણ કે તમને કોઈ ખાવાનું નથી તમારી પાસે, તમે રસ્તો ભૂલી ગયા છો અને અહીં સામે મૈતા પડ્યું છે, આ જાનવરનું શરીર કે જે હલાલ રીતે ઝબા નથી થયું. જો તમારી પાસે કંઈ પણ ન હોય તમારી જિંદગીને બચાવવા માટે, તો હુકમ છે કે આ જાનવરના શરીરનું ગોશ્ત ખાઓ, પણ એટલું જ ગોશ્ત ખાઓ કે તમે જીવતા રહી શકો. જ્યારે તે હરામ ગોશ્ત તમારા માટે હલાલ થઈ જશે એ વખતે, એટલું જ કે તમે જીવતા રહી શકશો, પણ આ ગોશ્તથી તમે તમારું આખું મીલ નહીં બનાવો. મૈતા તરીકે વાપરો તો જ્યારે તમે અલ્લાહની હાજરીમાં જશો તો તમને આસાની રહેશે કયામતના દિવસે. બસ હવે આગળની આયતો આપણે આવતા લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અને હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક રિસર્ચર હોય છે. એક દિવસ તે આફ્રિકાના જંગલોમાં જાય છે કે જ્યાં આ લોકો બધા જંગલી લોકો જ્યાં વસે છે, કે જે લોકો કોઈ જાતનું ભણતર નથી લીધું. એને એમ થાય છે કે હું આ જંગલોમાં જાઉં અને આ જે વસ્તી લોકો રહે છે એના હું એ લોકોનું કેવી રીતે એ લોકો જિંદગી ગુજારે છે એના બારામાં રિસર્ચ કરું. તો એક વખત એક કોમમાં જાય છે, એક નાનકડું ગામડું હોય છે ને, ત્યાં લોકો રહેતા હોય છે અને ઘણા બચ્ચાઓ પણ હોય છે. એ જ્યારે બચ્ચાઓને જુએ છે તો એને એમ થાય છે કે હું એ લોકો માટે એક રમત, એક ગેમ તૈયાર કરું. એ એક બાસ્કેટ લે છે અને એ બાસ્કેટમાં એટલી બધી મીઠાઈઓ ને સ્વીટ્સ, ચોકલેટ્સ બધું ભરે છે. બચ્ચાઓ બધા આ વસ્તુને જોતા હોય છે. એ માણસ શું કરે છે કે એક ઝાડથી દૂર લગભગ 100 મીટર દૂર એ બાસ્કેટને રાખે છે અને પછી બચ્ચાઓને ભેગા કરે છે અને કહે છે કે જો આ મારા હાથમાં રૂમાલ છે, એ જો હું હવામાં ઉડાડું તો તમે સમજો કે તમને બધાને ભાગવાનું છે આ બાસ્કેટને જીતવા માટે. તમારામાંથી કોઈ પણ જો વહેલું પહોંચશે એ બાસ્કેટ પાસે તો એ બાસ્કેટનું, એ બાસ્કેટ તથા એ બાસ્કેટમાં જે સ્વીટ્સ છે બધું એનું. થોડીક વાર થઈ તો એ માણસ વાટ જોતો હોય છે કે કેમ કોઈ દેખાતા નથી. તો જોઈએ છે તો બધા છોકરાઓ એકબીજાના હાથ પકડીને આવતા હોય છે. ને અજબ લાગે છે કે આ બધા છોકરાઓ સાથે કેમ દોડે છે. પછી જોઈએ છે કે બે છોકરાઓ હતા કે જે જરાક સ્લો હતા, તો આખું ગ્રુપ એની માટે વાટ જોયું. ફરી પાછી એનામાં હિંમત આવી એટલે પાછા બધા હાથ પકડીને આગળ ચાલ્યા. જ્યારે એ માણસ પાસે આવે છે અને પછી જોએ છે કે એ લોકો જાય છે ઓલું બાસ્કેટ લેવા, એ બાસ્કેટ લઈ આવે છે બારે અને બધા એક એક વસ્તુ ચૂઝ કરે છે. તો આ માણસ કહે છે કે તમે કેમ તમારામાંથી એક જણ દોડીને ન લઈ ગયું આ બાસ્કેટને? તો કે હા, મને ખબર છે કે આ શું હોસ્પિટલ શું કે આ જે બાસ્કેટ છે અમે દોડીને આ લઈ શકીએ છીએ, પણ અમને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે ખુશી જ્યારે હોય
તો જો બધા ખુશ હોય તો એમાં બધાને ખુશી મળે, પણ જો એક જ ખુશ થાય તો બીજાને ખુશી નથી મળતી. એટલે અમે હંમેશથી કોઈ પણ વસ્તુ અહીં આવે તો અમે બધા ભેગા થઈને એને ખાઈએ. અને અમારું એક સ્લોગન છે ઉબુન્ટુ, અને અમારી ભાષામાં એનું મિનિંગ થાય છે કે હું છું બધા છે એટલે હું છું, હું છું એટલે બધા છે. બસ આ અમારું અમારું સ્લોગન છે. અને જ્યારે પણ કાંઈક વસ્તુ કે કાંઈ એવું થાય, કોઈનો સંબંધ, કોઈના વિવાહ થાય, તો અમે આ ઉબુન્ટુનું સ્લોગન યુઝ કરીએ છીએ અને બધા વાપરીએ છીએ અને બધા સાથે સંપીને રહીએ છીએ. એક જંગલી કોમ કે જેણે સ્કૂલનું મોઢું નથી જોયું, એ લોકોને ખબર છે કે જ્યારે ખુશી મેળવવી હોય તો બીજાને તમે ખુશી આપો તો ઓટોમેટિકલી તમારા દિલમાં ખુશી આવી જશે. બસ મુબારક મહિનો ચાલી રહ્યો છે, આપણે કરગરીને અલ્લાહ પાક પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણના તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણને તૌફીક આપે કે આ મહિનામાં જેટલી ઇબાદત કરી શકીએ છીએ, જેટલા આપણે કુરાનની તિલાવત કરી શકીએ, દુઆ પઢી શકીએ, આપણે લોકોને મદદ કરીએ, આપણે સદકા કાઢીએ, આપણે સખાવત કરીએ, જેટલું આપણે આ દુનિયામાં આ મહિનામાં કરશું અલ્લાહ એનો 70 ગણો સવાબ આપે છે. આપણને બધાને તૌફીક આપે અલ્લાહ કે આ મહિનાનો આપણે લાભ ઉઠાવીએ. અને આખિરમાં આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણે તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.